છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
ગુજરાતી વેપારીઓ અને બિઝનેસીસે કઈ રીતે ભારતના અર્થતંત્રને ટેકો આપ્યો છે એ વિષય પર આપણે પ્રોફેસર છાયા ગોસ્વામી સાથે વાત કરી રહ્યા છે. ગયા અઠવાડિયે તેમણે બ્રિટિશરોથી આઝાદી મળી તે પહેલાના ગુજરાતી બિઝનેસીસના ઇતિહાસની વાત કરી હતી. આજે તેઓ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સમાં ગુજરાતી વેપારીઓ અને તેમના બિઝનેસીસની ઉત્ક્રાંતિની વાત કરી રહ્યા છે.
સાંભળો SBS ગુજરાતી, તમારા મનપસંદ સમય, પૂરેપૂરા કાર્યક્રમો, મુલાકાતો, સમાચાર અને સાંપ્રત ઘટનાઓ ઈચ્છો ત્યારે sbs.com.au/ગુજરાતી.
પ્રોફેસર છાયા, વેલકમ બેક.
થેન્ક યુ.
પ્રોફેસર, લાસ્ટ વીક તમે અમને મુગલોના અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સમય વખતે ગુજરાતી વેપારીઓના બિઝનેસની વિગતો આપી હતી કે કઈ રીતે આ બધાને વેપારીઓ સાથે મળીને શરૂઆતમાં ભારતમાં વેપાર કરવો પડ્યો હતો. તો એની પછી જ્યારે પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એરા આવ્યો, જ્યારે એ લોકોને વી ડિફીટેડ ધેમ એન્ડ વી ગોટ ઇન્ડિપેન્ડન્સ, એની પછીના સમય જ્યારે માત્ર સામાન્ય માણસની જ નહીં પણ સમગ્ર રાષ્ટ્રની દશા અસ્તવ્યસ્ત હતી, ત્યારે ગુજરાતી બિઝનેસીસની શું હાલત હતી?
ઘણા બધા ફેક્ટર્સ ઇવોલ્વ થઈ ગયા પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ. એક તો પાર્ટીશન હતું, જે એક કાફી ડેમેજિંગ હતું. કારણ કે આપણે કરાચીની વાત કરીએ તો કરાચી બંદર અને મુંબઈ બંદર, આ બંને બંદરો વચ્ચેનો જે ઇન્ટરેક્શન હતો એ લાઈક યુ નો નો વન કેન કાઇન્ડ ઓફ ઇગ્નોર ઓર ઓવરલુક. ઇટ ઇઝ લાઈક યુ નો ધીઝ આર સિસ્ટર સિટીઝ વિચ આર ટ્રેડિંગ વિથ ઇચ અધર એન્ડ બેન્કિંગ ઓન ઇચ અધર. સો અહીંયાના મુસ્લિમ કરાચીમાં જાય કે કરાચીના હિન્દુઓ અહીંયા આવે, એ બધું આપણે એવા બધા ફેક્ટર્સને બી જોઈએ. તો આમાં તમારે એક પોઈન્ટ જે મિસિંગ થાય છે કે ટ્રેડ સ્ટોપ નથી થતો. ટ્રેડ છે એ રે જ છે. 1960s સુધી આપણે જોઈએ તો મુંબઈથી કરાચી સ્ટીમ બોટ્સ જાય જ છે. એવી રીતે કનેક્ટેડ છે કે મુંબઈથી કરાચી જાય અને કરાચીથી મસ્કત જાય. આ બધી ધીઝ વર નોટ પેસેન્જર શિપ્સ ઓનલી, ના, ધીઝ વર ધ શિપ્સ ઓન ફોર કેરિંગ ધ કાર્ગોઝ ઓલ્સો, રાઈટ? So that particular thing is also overlooked many a times, that how trade can be ruptured just because the partition is there or just because the government is changing. Of course, government is drawing towards a mixed economy, and that mixed economy was quite damaging for the capitalist class. Of course, state policies were not as friendly as needed, because બિઝનેસ વેપાર અને વેપારને એને ફેસિલિટેટ કરવા માટે સ્ટેટ ઉપર આ લોકોનો નિર્ભર હોય જ છે. વેપારી કમ્યુનિટીનું, વેપારીઓ એ લોકોને જ જોતા હોય છે કે આમ તમે અમને કેવી રીતે સ્થાન આપો છો તમારા આખા નવા ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયામાં. તો શરૂઆતમાં તો બહુ કઠિન સમય હતો, પણ એમાં સર્વાઈવ કરવાનું એમને આવડતું હતું. કારણ કે એક સમય ત્યાં જ નહોતો, બાકી બહાર બી જુઓ તો ઈદી અમીનનો જે સમય છે તો ત્યાં બી ગુજરાતી વેપારીઓને રેશિયલ ડિસ્ક્રિમિનેશન જે ફેસ કરવો પડ્યો અને દે વર થ્રોન આઉટ, મેની ઓફ ધેમ, આઈ મીન થ્રોન આઉટ ઇન ધ સેન્સ દે વર કમ્પેલ્ડ ટુ બી આઉટ ઓફ ધ એન્ટાયર સિસ્ટમ. When we talk about ethnic Indian Ugandan relationships, okay, that were also quite disturbing. But જ્યારે ઇન્ડિયાને ડોર ઓપન કરવા જોઈએ ત્યારે ઇન્ડિયાએ ડોર ઓપન ના કર્યા, પણ બ્રિટન ઓપન, બીકોઝ ઇસ્ટ આફ્રિકા વોઝ ધેર કોલોની એટ દેટ ટાઈમ. ઇટ વોઝ અ પ્રોટેક્ટોરેટ, રાઈટ? ધ બ્રિટિશ પ્રોટેક્ટોરેટ ઓવર ધેર. સો દે કન્સિડર્ડ ધ પોપ્યુલેશન, ધ ઇન્ડિયન પોપ્યુલેશન એઝ પાર્ટ ઓફ ધેર એમ્પાયર, એન્ડ ધીઝ outposts of empire for labor and sugar plantation or build railways, Gujarati had already kind of helped, right, for the British.
Right.
And British responded to their call of expulsion. એ લોકોને જે difficult time હતો ત્યારે it was not India, it was Britain. And what was Uganda's loss and what was India's loss was Britain's gain, because striped off most of their money and possession they badu hatu Zanzibar ma ane bade Uganda ane abada Tanzania East Africa kayo ne to ema thi jetla bada 27000 Indian tank refugees hata bada Gujarati je hata, mostly Gujarati hata, e bada Britain ma gaya. ત્યાં આવવું જોઈએ, એને ભારતમાં આવવું જોઈએ. ભારતમાં પોલિસી બી તો કન્ડ્યુસિવ હોવી જોઈએ ને, વેલકમિંગ હોવી જોઈએ, જે ના મળી આપણને. તો ઇટ વોઝ બ્રિટન ગેમ વેન દે આર શેપિંગ અપ ધેર ઇકોનોમી. તો આ સમય તો એમની માટે ખાલી ભારતમાં જ ડિફિકલ્ટ નહોતો, બધે એમને કઠિનાઈઓનો સામનો કરવો પડ્યો. દે ન્યુ ઓનવર્ડ માઇગ્રેશન કરીને આગળ વયા ગયા, બ્રિટનમાં વયા ગયા, દેન યુએસએમાં 1960s થી સેટલ થવા રહી ગયા. યુ નો ધીઝ આર ડબલ લાઈક ટ્વાઇસ માઇગ્રન્ટ ના ધ્યાર.
Right.
Once they migrated from India and then they migrated second time.
Okay.
So this way, if you see, post-independence, independent India was giving them many challenges.
Mm-hmm.
But the challenges, I think, ek example bhi chhe, Kasturbhai Sarabhai na. To e aakho je emno je vepari establishment hatu, they managed. લાયસન્સ રાજ ને આ બધું, પરમિટ રાજ, નવી નવી પોલિસીઝ આવતી ગઈ સ્ટેટની, પણ એની સાથે પોતાનું સસ્ટેનન્સ એ લોકો ગોતી લેતા હતા. એટલું મારું, મને મારી વધારે સ્ટડી નથી આપી ગયો ઉપર, પણ જેટલું મને ખબર પડે છે એટલું એ છે કે સર્વાઈવલ સમહાઉ વોઝ નોન, બટ યસ, ગ્રોથ કેન બી થોટેડ. એટલો પ્રોગ્રેસ જેટલો થવો જોઈએ ઇન ટર્મ્સ ઓફ બિઝનેસ ફ્લોરિશ થવા જોઈએ એ બધું ઓછું દેખાય.
તો શું એવી કોઈ એવિડન્સ છે કે જે સ્ટ્રગલ થઈ રહ્યું હતું, બધા ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયાને ડેવલપ કરવામાં આટલું મહેનત કરી રહ્યા હતા, તો એમાં આ બિઝનેસીસ શું હેલ્પ કરી શક્યા હતા કંઈ, ધ ગવર્મેન્ટ ઓર ઇન એની વે?
ગવર્મેન્ટ નું શું થયું હતું, લાઈક હવે એમાં બે એન્ટરપ્રાઇઝ તો આવી ગઈ છે, પબ્લિક અને પ્રાઇવેટ. તો પબ્લિકમાં બધું મેજર તો બધું પબ્લિક એન્ટરપ્રાઇઝ હતું,
કરેક્ટ.
રેલવે, ધેન ટ્રાન્સપોર્ટમાં તો મોસ્ટલી ગવર્મેન્ટ હેડ કંટ્રોલ. જે બીજા વેપાર હતા એમાં પોલિસી ઓફ નોટ ઓપનિંગ અપ ધ ઇકોનોમી મસ્ટ હેવ રિયલી ઇમ્પેક્ટેડ ધેમ. એ ઓપન ઇકોનોમી નહોતી, અર્થશાસ્ત્ર જે હતું એ થોડું સ્વદેશીના જે પેલા ગુંજ હતી ફ્રીડમ મુવમેન્ટ તરફની, એ આગળ બી થોડી બની રહી હતી. ટેક્સટાઇલ મિલ્સ ઉપર જુઓ તો ત્યાં વધારે અસરો થઈ હતી. તમે જોશો કે સ્ટ્રાઇક્સ થઈ રહી છે, મિલો બંધ પડી રહી છે. એક એક મિલનું કલ્ચર જ મુંબઈમાં તમે જોશો તો આખું જે વેલ એસ્ટાબ્લિશ હતું એ બી થોડું ઘણું બધું આમાં આમ અસર બહુ પડી હતી. ટેક્સટાઇલ સેક્ટરમાં ને બધે ફરક તો પડ્યો. આમાં ખાલી છે ને પ્લાન્ટમાં, લાઈક યુ નો હવે ભિલાઈનો સ્ટીલ પ્લાન્ટ હોય કે આ બધા, એમાં રૂરકેલા ને હા એમાં ટાટા એન્ટરપ્રાઇઝ ને બધાને તમે જુઓ તો પ્રાઇવેટાઇઝેશન એમાં ફ્લરિશ થઈ રહ્યું છે. પણ પછી તોય એ છે કે ગવર્મેન્ટલ ઇન્ટરફિયરન્સ તો વધારે હતું ને.
તો પછી આ 60s પછીનો ટાઈમ, 70s, 80s, 90s, ત્યારે આ બિઝનેસીસ કેવી રીતે ઇવોલ્વ થયા, ગુજરાતી બિઝનેસીસ, અને તેમણે ઇન્ડિયન ઇકોનોમીને કઈ રીતે શેપ કર્યું?
એમાં છે ને બે ત્રણ ઇન્ડસ્ટ્રીઝ છે જે તમે કન્સિડર કરી શકો છો બહુ મોટો ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કર્યો. એક તો છે ડાયમંડ બિઝનેસ. અરાઉન્ડ ધ ગ્લોબ આપણે જોઈએ તો હ્યુજ ઇન્ફ્લુઅન્સ છે ડાયમંડ બિઝનેસ ઉપર ગુજરાતીની. અને ઇમ્પ્રેસિવ જોઈએ તો 90% ઓફ ધ વર્લ્ડ રફ ડાયમંડ આર કટ એન્ડ પોલિશ ઇન ગુજરાત સિટી ઓફ સુરત, બરાબર ને? તો 90% ઇટસેલ્ફ ટેલ્સ યુ ધ નિયર મોનોપોલી. અને બિઝનેસ વર્થ 13 billion અ યર છે. એક જમાનામાં પર્લ ટ્રેડ હતો તો પર્લ ટ્રેડ ઉપરનો બી ડોમિનેશન પર્શિયન ગલ્ફ ઉપર કચ્છી અને સિંધી મર્ચન્ટ્સ નું હતું. તો વર્ચસ્વ અને પછી સુરતના વેપારીઓ હતા. તો હમણાં વળી સુરત પર્લ માંથી ડાયમંડ ઉપર આવી જ જાય છે ને. તો આ જ્વેલરી બિઝનેસ છે અને જે રફ ડાયમંડ છે એમાં બી તમે જુઓ ડોમિનેશન, રાઈટ?
રાઈટ.
And then predominantly Gujaratis also control 3/4 of Antwerp diamond industry.
Okay.
So Antwerp ni diamond industry upar bhi khaso evo emno che ke tame koi bhi khoda ne pakdo Gujarat ma to kyak ne kyak vepar no એક જોમ અને જુસ્સો અને યુ નો દે કોલ ઇટ ઇન ઇંગ્લિશ કે ઇટ ઇઝ દેર ઇન ધ બ્લડ, એ દેખાઈ જ આવે. તો એ છે. પછી ઓફકોર્સ હમણાંનું તો ઘણું બધું ફરક એટલા માટે બી પડ્યું છે કે વેલ્ધીએસ્ટ ઇન્ડિયન બિઝનેસ પીપલમાં મુકેશ અંબાની, રિલાયન્સ, પછી દિલીપ સંઘવીનું આવી જાય છે, અઝીમ પ્રેમજી આવી જાય છે, અદાણી આવી જાય છે. 22% ઓફ કન્ટ્રીઝ એક્સપોર્ટ ગુજરાત થી જાય છે. આઈ થિંક વિથ લિબરલાઇઝેશન 1991 ની પોલિસી જે થઈ એના પછી તો ઘણો બધો ફરક પડ્યો આપણામાં. એમાં કેપિટલાઇઝ ઓફકોર્સ રિલાયન્સે કર્યું છે. એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સેન્ટર્સ ઓફ અમદાવાદ અને સુરત ઇન્ડિયાની સિન્થેટિક ટેક્સટાઇલ સેક્ટરને ડોમિનેટ કરે છે, જે તમને ખબર હશે. સુરતમાં હજી બી સાડીઓ, સુરતની સાડીઓ વધી વખણાય છે. અને આ બધો કોલેબોરેશન ઇફ આઈ એમ નોટ રોંગ થોડો જાપાન સાથેના ટેકનોલોજી એક્સચેન્જથી બી બહુ ફરક પડ્યો છે. ઇન્ડિયા ઇઝ ટ્રેડેડ વિથ ધી એન્ટાયર ઇન્ડિયન ઓશન ઇસ્ટ ઓર વેસ્ટ વિથ ડોમિનેશન બીકોઝ ઓફ ટેક્સટાઇલ એડવાન્ટેજ. વન ઓફ ધ વર્લ્ડ બિગેસ્ટ ડેનિમ ફેક્ટરીઝ અમદાવાદમાં છે. અને ફાર્માસ્યુટિકલી જોઈએ તો એમાં બી આપણે છીએ જ. જાયન્ટ સનફાર્મા, સનફાર્માનો તો ઘણો મોટો ફાળો છે આમાં, ફિફ્થ લાર્જેસ્ટ, સ્પેશિયલી જેનરિક ફાર્માસ્યુટિકલ જે મેડિસિન્સ છે એમાં. પછી થર્મલ પાવર પ્લાન્ટ છે, ઓઇલ, અદાની મિલ્સ અક્રોસ ધી કન્ટ્રી, બરાબર, કોલ માઇનિંગ, ટ્રેડિંગ પોર્ટ, ઓઇલ એન્ડ ગેસ. તો અહીંયા જો ઇન્ડિયામાં એ ફેક્ટર બને તો એનો ફેક્ટરમાં ફાળો છે ગુજરાતીઓનો. અદાણી સક્સેસનું તો હજી એ કન્ટિન્યુ છે, ડોમિનેશન તો છે જ. કારણ કે બીજા બધા સ્ટેટ વેપાર માટે પોતાની નીતિઓમાં વિચાર કરે, ફેર વિચાર કરે, પણ ગુજરાતની એક કોન્સ્ટન્ટ નીતિ રહી છે કે જેને કરવું હોય અહીંયા આવો, અમારા તો ખુલ્લા છે ડોર. એટલે તો નેનો નું જે પ્લાન્ટ હતું બેંગોલમાં, જયારે એમને જે સુવિધાઓ જોતી હતી ના મળી તો ગુજરાતે કરી આપી, બરાબર છે ને? તો જાણીતી વાત છે, હમણાંની જ છે, બસ થોડા વર્ષો પહેલાની જ વાત છે.
સો ઇઝ ઇટ સેફ ટુ સે કે ગુજરાતી બિઝનેસીસ એ સૌથી વધારે કોન્ટ્રીબ્યુટ કર્યું છે જ્યારે જે ક્રુશિયલ ટાઈમ હતો આપણી ઇકોનોમી શેપ કરવાનો, ઇન્ડિયાની ઇકોનોમી શેપ કરવાનો, બીકોઝ ઓફ ધ સ્ટ્રેટેજિક પોઝિશનિંગ ઓલ્સો ઓફ ધ સ્ટેટ, અને બીકોઝ વી હેડ ધીસ હિસ્ટ્રી, ધીસ રિચ હિસ્ટ્રી ઓફ મર્ચન્ટ્સ એન્ડ ડુઈંગ બિઝનેસીસ. ઇઝ ઇટ સેફ?
યુ કેન સેફલી સે ધીસ મચ ધેટ ધી સ્ટેડ ઓન, ધી નેવર વેન્ટ આઉટ ઓફ પિક્ચર. એટલું તો કહી શકીએ ને આપણે કે આટલા બધા જે આર્થિક વલણો બદલાઈ ગયા હતા ભારતના, એમાં બી જો રહેવું કન્ટિન્યુઅસલી, રાઈટ? જયારે અંબાની આવ્યા હશે ત્યારે તો આટલું સરસ માહોલ તો નહીં જ હોય ને જેટલું હવે છે એ લોકો માટે. ધેટ પર્સિવરન્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સી, વેન યુ વોન્ટ અ સ્ટ્રોંગ બિઝનેસ કલ્ચર, યુ નીડ અ સ્ટ્રોંગ સ્ટેટ એઝ વેલ. બટ ધેટ વોઝ નોટ હેપનિંગ, બટ ધેટ વોઝ નોટ અ ડિટરન્ટ ફોર ધેમ. એન્ડ વેન યુ ટોક અબાઉટ ઓલ ધીઝ ડિફરન્સીસ એન્ડ ઓલ, કમ ઓન, ઇન ધ બિઝનેસ કમ્યુનિટી યુ ડોન્ટ સી ધીસ. આઈ મીન ધ બિઝનેસ કમ્યુનિટી ઇઝ વન કમ્યુનિટી, એમાં પછી વેપારી મહાજન જ હોય, પછી એમાં ભોરા હોય, ખોજા હોય, એ લોકોના પોતાના મહાજન હોય, અલગ હોય, પોતાની જમાત હોય, અલગ હોય. પણ જયારે વેપારની મેટર આવે તો કમર્શિયલ ઇથોસ ઓફ ગુજરાત ઇઝ વન એન્ડ ઓનલી વન. એમાં ઇમોશન્સ ને બધું ને એ બધાને પ્લેસ નથી. અહીંયા રિલીજીયસ ડિફરન્સીસ ને બી પ્લેસ નથી, કઈ જ નથી. બજારમાં બધું ભૂલી જવાનું.
વેલ વાવ, ધીસ હેઝ રિયલી બીન વેરી ઇન્સાઇટફુલ. થેન્ક યુ વેરી મચ છાયા, તમે આટલી ઇન્ફોર્મેશન આપી એની માટે તમારો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ સો મચ.
આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી. લાઈક, શેર, કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.